તારીખ 10/9/1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174 તારીખ 10/9/1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174
જો કભી પરિણમતી નહીં હૈ ઉત્પાદ વ્યય મેં નહીં આતી હૈ તે ઉત્પાદ વ્યય માં નથી આવતો આત્મા મેં એ ઉત્પાદ વ્યય માં નથી આવતી મૂળ વસ્તુ જે છે તે ત્રિકાળ મૂળ વસ્તુ રૂપે રહી જાય છે ઉત્પાદ વ્યય માં નથી આવતી આત્મા મેં નવી અવસ્થા ઉત્પન્ન હોતી હૈ પુરાણી અવસ્થા કા નાશ હોતા હૈ સો પર્યાય કા કાર્ય હૈ એ જૂની નવી અવસ્થા ઉત્પન્ન થવી પુરાણી અવસ્થાનો નાશ થવો એ પર્યાયનું કાર્ય છે વસ્તુ ધ્રુવ હૈ સો જૈસે કે તૈસે હૈ અને જે ધ્રુવ વસ્તુ છે એ તો જૈસે કે તૈસે હૈ અવિનશ્વર શક્તિમાન સ્વતત્વ હૈ અને એ જે મૂળ વસ્તુ છે એ તો અવિનશ્વર છે એ શક્તિમાન છે બધી શક્તિ આખા પદાર્થની બધી શક્તિ એ પારિણામિક સ્વભાવમાં રહેલી છે અને પારિણામિક ભાવે રહેલી છે તો શુદ્ધ પારિણામિક છે જે શક્તિમાન સ્વતત્વ હૈ એવું તો શુદ્ધ પારિણામિક હૈ અર્થાત પરમ સત્ય સ્વરૂપ એકરૂપ પરમ ભાવ હૈ પરમ સત્ય સ્વરૂપ ને એકરૂપ પરમ ભાવ હૈ વિકાર પર્યાય એક સમય કા ભાવ અપરમ ભાવ હૈ હવે જો કોઈ પરમ અપરમ ત્યાગ આવશે એ રાત્રે પાસે આવી જે શુદ્ધ પારિણામિક વસ્તુ છે એ પરમ સત્ય સ્વરૂપ છે આત્માનું અને એક રૂપ એટલે ક્યાંય ફેરફાર ન થાય એવો પરમ ભાવ છે ઉત્કૃષ્ટ ભાવ છે એની સામે પર્યાય અને વિકાર એક સમયનો ભાવ છે તે અપરમ ભાવ છે આત્મા શુદ્ધ પારિણામિક છે એ પરમ ભાવ છે એક સમયની પર્યાય અને વિકાર આદિ અપરમ ભાવે છે ઉસકો નહીં શુદ્ધ પારિણામિક એટલે ત્રિકાળી શુદ્ધ પારિણામિક એટલે ત્રિકાળી એનું નામ એવું છે કે પારિણામિક નામ છે ને તો ઘણા એમ સમજી લઈએ છે કે પરિણમે તે પારિણામિક આયા પારિણામિક એટલે જે કુટસ્થ છે ધ્રુવ છે એકરૂપ છે એ પારિણામિક છે જે નિષ્ક્રિય છે કહો ને પારિણામિક ભાવને 320માં નિષ્ક્રિય કીધો જયસેન આચાર્ય સ્વચ્છતા પણ પર્યાયની સ્વચ્છતા નહીં સ્વભાવની સ્વચ્છતા પારિણામિક શુદ્ધ પર્યાય પ્રતિબિંબ છે એ હજી શુદ્ધતામાં જાય છે પણ એ મેચક શુદ્ધતાની બે પર્યાય છે મેચક અને અમેચક એક પણે અને અનેક પણે એમાં શું છે કે એના બે આકાર છે ચૈતન્યના ચૈતન્ય છે એ હમણાં સર્વા સિદ્ધિમાંથી સિદ્ધાંત મળ્યો ચૈતન્ય દો આકારો જ્ઞેયાકાર જ્ઞાનાકાર એટલે ચૈતન્ય છે એ અરીસો છે એ બે આકારે છે અરીસામાં પ્રતિબિંબ પડે એ અરીસાનો દોષ નથી અને અરીસામાં કોઈ પ્રતિબિંબ ન પડે તો પણ એ અરીસાનો દોષ નથી એ તો એનું બે સ્વરૂપ જ છે એનું એક રૂપ નથી એને બે રૂપ છે મૂળ અને બે રૂપે એ પરિણમે તો એમાં કઈ વિકલ્પ કરવા જેવું નથી કલ્પના કરવા જેવી નથી આશ્ચર્ય કરવા જેવું નથી એનું સ્વરૂપ છે એમ જ વિચારવા જેવું છે
આકાર ન પડે તો આરીસો કેવું
એ તો ઠીક છે અરીસામાં જો આકાર ઉઠે જ નહીં તો પછી એને અરીસા કેવી રીતે કહેવો? બરાબર છે, એ તો સ્લેટમાં આકાર પ્રતિબિંબ નથી કરતો. સ્લેટને તે ચાર બાજુ ચાર ઓલા મઢી લીધી હોય, એના ઉપર એકડો બગડો લગે છે, એમાં કાંઈ મોઢું સૂજે નહીં કાંઈ. અને એટલી જ ફ્રેમ મારી સોમીઢી હોય તો એમાં મોઢું સૂજે. તો જો એમાં આકાર ન ઉઠતો હોય તો એને અરીસો કેવો કેવો કેવી રીતે? એક અપેક્ષા એ અરીસા નો છે, નહીં નો કેવો તે વ્યવહાર છે, એનો પોતાનો કેવો તે નિશ્ચય છે. આકાર તો આકાર છે, કથન બે રીતે
જ્ઞાનની પર્યાયમાં આકાર ને જુઓ, વ્યવહાર સ્વચ્છતા ને જુઓ,
એનું સ્વરૂપ જોવું છે. આકાર ને જોવું, એનું સ્વરૂપ નથી જોતા. એ પરની મુખ્યતાથી પરને જોવાનો પ્રકાર છે. આકાર આકારને ન જોવો, અરીસાને જોવો. એનું જ્ઞાન એમ કરવું કે ભાઈ આ અરીસો છે એટલે એમાં આકાર આવે છે, ચૈતન્ય છે માટે એમાં પ્રતિબિંબ ઉઠે છે, એનો સ્વભાવ છે, સ્વરૂપ છે. પણ મને મારે એ આકાર સાથે કાંઈ પ્રયોજન નથી. પરદ્રવ્યની આકૃતિ એની અંદર ઊભી થાય, એની સાથે મારે કાંઈ પ્રયોજન નથી, મતલબ નથી. મારે તો અરી સાથે મતલબ છે.
આકારને સમયે જો સ્વચ્છતાને જોશે તો પ્રયોજન છે. આકારને સમયે સ્વચ્છતાને જોશે તો પ્રયોજન છે.
હવે એમાં શું છે કે જીવને શાંતિ જોઈએ છે, બરાબર છે. તો જુદા જુદા આકારો જે ચૈતન્ય અરીસામાં આવે છે એના એને વળગવાથી તો કાંઈ શાંતિ મળવાની નથી. આ તો સીધી સાદી વાત છે. શું? કેમ કે પરતો ભિન્ન છે, ભલે એનો આકાર આવે પણ વસ્તુ ભિન્ન છે. જે પર પદાર્થો ભિન્ન છે જેના સદૃશ આકાર થાય છે એ વસ્તુ તો ભિન્ન છે. બીજું કે જીવ છદ્મસ્ત અવસ્થામાં ઊભો છે, બીજો વિચાર એ કરવા જેવો છે કે પોતે ક્યાં ઊભો છે. તો કે પોતે છદ્મસ્ત અવસ્થામાં ઊભો છે. છદ્મસ્થ અવસ્થામાં ઊભો છે એટલે શું કે એની અવસ્થામાં મુખ્ય ગૌણ થાય છે. હવે જો આકારને મુખ્ય કરશે તો એનો જે નિરાકાર નિર્વિકલ્પ સ્વરૂપ છે એ ગૌણ થશે. જો નિરાકાર સ્વરૂપને મુખ્ય કરશે તો આકાર ગૌણ થશે. હવે શાંતિ અશાંતિનો સંબંધ છે એની સાથે છે. મુખ્ય ગૌણ તો થવાનો છે, બે મુખ્ય થશે નહીં, બે ગૌણ થશે નહીં. એકને મુખ્ય કરવું પડશે, એકને ગૌણ કરવાનું થશે આપોઆપ ઓટોમેટિક. હવે તને તો વિચાર કર કે તને તારે પ્રેક્ટિકલી તું તારો પ્રયોગ કરી જો કે તને શાંતિ છે એમાં છે. તને આકારમાં એકાકાર થવામાં શાંતિ છે કે તને નિરાકારમાં એકાકાર શાંતિ મુખ્ય કરવામાં તને શાંતિ છે? મુખ્ય તો એક થવાનું છે ને બીજું નથી થવાનું. એકને મુખ્ય કરતા બીજું ગૌણ રહી જવાનું છે. આ તો અનિવાર્ય પરિસ્થિતિ છદ્મસ્થ જીવની છે. તો એને વિવેક કરવાનો રહે છે કે જયારે બે વસ્તુ નિવારી ન શકાય, ન તો આકારને નિવારી શકાતો, ન તો નિરાકારને નિવારી શકાતું. અનાદિથી હું આકારને મુખ્ય કરીને પરને વળગી જાઉં છું અને પરમાં ઇષ્ટનિષ્ઠ કરીને પરમાં મોહિત થઈને હું દુઃખી થાઉં છું. આ મારી પરિસ્થિતિ થાય છે આકારને મુખ્ય કરતા. તે પર આકારને મુખ્ય કરવા જતાં હું પર દ્રવ્યના આશ્રય સુધી પહોંચી જાઉં છું. જે પર પદાર્થનો આકાર ઉઠે છે ત્યાં સુધી મારે મળી જવું પડે છે અને હું ઘણો દુઃખી થાઉં છું. તો પછી એ દુઃખમાંથી છૂટવા માટે મારા નિરાકાર પાસાને મુખ્ય કરું તો આકાર મને પછી ઉપાધિ નહીં થાય. આકારની કોઈ ઉપાધિ મને
નહીં
નહીં આવે. પછી કોઈ જ્ઞાનમાં જણાય જશે તો ઠીક છે, ભલે લોકાલોક જણાય મને. હું આ તો થોડાક જણાય છે, સદમસ્ત અવસ્થામાં થોડાક નહીં જણાય છે, પણ કેવળીમાં તો મને આખો લોકાલોક જણાવવાનું છે. મારે શું વાંધો છે એની સાથે? મારે કાશે મારે મારા એકાકાર સ્વરૂપ સાથે છે એને મુખ્ય કરે એટલે આકાર આકારના સ્થાનમાં ગૌણ ભણે રહી જશે અને એને લઈને કોઈ દુઃખની અવસ્થાની તકલીફ જીવને નહીં થાય. બસ આટલું વિચારવાનું છે, એ આટલું છે. જ જો આકારને લઈને મને રાગ થાય છે, માટે આકાર ન પડવા દો મારા જ્ઞાન માં, તો ભૂલ થશે, તો સ્વરૂપ ને ફસારવા જેવું થશે. કેમ કે એ નહીં માર્યે છે, જ્ઞાનમાંથી જ્ઞાકારો જ કાઢી નાખો, નહીં જાય એવી રીતે મહેનત ખોટી છે. પણ ત્યાં વિજ્ઞાન નથી, ત્યાં વસ્તુનું વિજ્ઞાન નથી. ચૌદ કળશ લીધા છે, આના ઉપર તો ચૌદ કળશ લીધા છે, બહુ સારા કળશ લીધા છે. ઉસકો વસ્તુ જો વિકાર પર્યાય એક સમય કા ભાવ અપરમ ભાવ હૈ, ઉસકો વસ્તુ જો ત્રિકાળી હૈ તો શુદ્ધ પરમ ભાવ કે ગ્રહણ કરને વાલા નિશ્ચય નહીં છે, નહીં કરતા હૈ. શું કહે છે કે જે વિકાર અને પર્યાય છે એક સમયની, એને કોણ ગ્રહણ કરે છે? કે જે ત્રિકાળે શુદ્ધ પરમ ભાવને ગ્રહણ કરવા વાળો નિશ્ચય નહીં છે, એ નિશ્ચયની છે વસ્તુ એમ જાણે એમ જણા જ ગ્રહણ થાય છે કે પકડાય છે કે આ પરમ ભાવ છે, એ પરમ ભાવને કરતો નથી, એ વિકારને કરતો નથી, એક સમયની પર્યાયને પણ એ કરતો નથી. ભગવાન શુદ્ધ પારિણામિક વસ્તુ સ્વયં ન તો બંધ કો કરતા હૈ, ન બંધ કા અભાવ કો ભી કરતા હૈ, બંધ નહીં કરતો નથી ને બંધ ના નાશ નહીં કરતો, પર્યાય ને જ કરતો નથી ને શુદ્ધિવાદી છે. હું ગાથા જે છે કે ભાવ અને અભાવને નથી કરતો. કેવળ જ્ઞાન ભી એક સમય થી દશા હૈ, કેવળ જ્ઞાન ભી ત્રિકાળી વસ્તુ નહીં, ત્રિકાળી કો જાનને પર ભી કેવળ જ્ઞાન એક સમય કી દશા હૈ, સિદ્ધ ભી એક સમય કી દશા હૈ, એ ત્રિકાળી વસ્તુ નથી. ત્રિકાળી ત્રિકાળી છે અને એક સમયની સિદ્ધ દશા એની પાસે કાંઈ નથી, એટલો બધો મહાન છે. ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ ધ્રુવ સ્વરૂપ વસ્તુ ક્યાં હૈ, અવસ્થા મેં ક્યાં હૈ, પર મેં ક્યાં હૈ, इसको दूसरा कौन कौन के साथ कैसा कैसा किस किस प्रकार का संबंध है, ये सब जाने बिना हे जीव तू क्या करेगा, तारे प्रयोजन भूत आते बड़ी बातों जाननी पड़शे. तो उत्पाद में ध्रुव स्वरूप वस्तु केवी छे, एनी अवस्था शू छे, परमा शू छे, बीजानी साथे कई जातनो केवो संबंध छे, आ बधु तारे समझवू जोईए. ए वगर तू शू करीश? हरित का आदि का त्याग करता है, आ लीलो तो छोड़े छे ने, लेकिन त्याग क्या है? ત્યાગ તો કરે સમજ, ત્યાગ ચીજ શું છે એ તો સમજે, ત્યાગ ક્યાં હૈ ઇસકી ખબર નહીં. તો ત્યાગ ત્યાગ કહાં સે ક્યા? ઉપવાસ કર્યો, આહાર નો ત્યાગ કર્યો, શું કર્યું એને, ક્યાંથી કર્યો ત્યાગ? એસે જીવ કો આત્મા કા ખુદ કા ત્યાગ દ્રષ્ટિ મેં હોતા હૈ, એવા અજ્ઞાતપણે ત્યાગ કરે છે એને પોતાના શુદ્ધ સ્વરૂપ નો ત્યાગ દ્રષ્ટિમાંથી થઈ જાય છે. શુદ્ધ શ્રદ્ધાનો ત્યાગ, સ્વરૂપની શ્રદ્ધાનો ત્યાગ થાય છે, એને અશ્રદ્ધાળુ કહેવામાં આવે છે, એને નાસ્તિક કહેવામાં આવે છે. અથવા તો શું છે કે એને એમ છે કે હું એ ચીજને મેં પકડીથી ગ્રહીથી હું હવે છોડું છું, તેમાં એને સ્વરૂપનો ત્યાગ કર્યો, કેમ કે સ્વરૂપ તો ગ્રહણ ત્યાગના અભાવ સ્વરૂપ કહે છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, તો એ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે ને, કારણ કે ચૌદમી કેવી છે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, ગ્રહણ ત્યાગ નો અભાવ છે મૂળ સ્વરૂપ માટે, એ સ્વરૂપ ને એને ગ્રહણ ત્યાગ કરવા વાળું માન્યું, એટલે સ્વરૂપ ની અશ્રદ્ધા થઈ અથવા વિપરીત શ્રદ્ધા થઈ એટલે નાસ્તિક થયો. આ વખતે તો બેસીના જન્મ દિવસ ઉપર 72મી કાઠામાં ટેપ ચાલતો હતો, સવારે સમયસાર 72મી કાઠા, 72મી કાઠાના માટે ક્રમબદ્ધ પર્યાય ઉપર થયેલી 50 મિનિટ, અને ત્યાં સુધી લીધું કે આ એમાંથી એક શક્તિ પકડી રાખી ગુરુદેવે, ઉત્પાદ ધ્રુવમાંથી એ વાત લીધી કે ઉત્પાદ છે એ ક્રમ છે અને ધ્રુવ છે એ અક્રમ છે, એ ઉત્પાદ વિના ક્રમમાંથી ક્રમ બધું લીધું. તો વિદ્વાન આવ્યા છે પંડિત, અને અનુલક્ષીને કહેતા હતા કે જુઓ અત્યાર સુધી ક્રમબદ્ધ કહેતા હતા પણ શક્તિમાંથી ક્રમબદ્ધ નીકળે છે, આજે આ વખતે આવ્યા છે આ વિશે કે મૂળ શક્તિમાંથી ક્રમબદ્ધ સિદ્ધ થાય છે, ઉત્પાદ ક્રમ ત્યાં ક્રમ ભાવ અને અક્રમ ભાવે રહેલું છે એમ કરીને વસ્તુને લીધી છે, શક્તિને લીધી છે, ક્રમ ભાવે રહેશે અને એવું એવું રહેવું એવી એક શક્તિ છે આત્મામાં, એ એક શક્તિનું નામ લીધું છે. ઓકે, આ જે શક્તિમાંથી ક્રમબદ્ધ નીકળે છે ત્યાં સુધી લીધું છે, ન માની નાસ્તિક છે કે કેમ કે આ તો મૂળ શક્તિમાંથી નીકળે છે, આત્માની શક્તિના સ્વરૂપને જ માનતો નથી, નાસ્તિક છે ત્યાં સુધી લીધું. ગુરુના સ્વભાવ ઉત્પાદન ધ્રુવત્વ શક્તિ છે, હા 17મી શક્તિ છે, 18મી શક્તિ છે, 18મી શક્તિ ક્રમ વૃત્તિ રૂપ અને અક્રમ વૃત્તિ રૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવી ધ્રુવત્વ શક્તિ, આ ઉત્પાદવી ધ્રુવત્વ શક્તિમાંથી કાઢી ક્રમ વૃત્તિ રૂપ સમજાવ્યું ને, એ ક્રમ વૃત્તિમાંથી ક્રમ બધ કાઢી યુવા શક્તિમાંથી ક્રમ વૃત્તિ. એમાં શું સામે પદાર્થ જ્ઞાનમાં આવે છે, તે શક્તિનું વર્ણન કરે છે ગુરુદેવ, તો એમને એ આત્મ પદાર્થ શક્તિવાન પદાર્થ જ્ઞાનમાં રમે અને એ પદાર્થને જોઈને ભૂલે છે, કોઈ તર્ક વિતર્ક કલ્પના કરીને અજરથી અનુમાન કરીને નથી ભૂલે, પદાર્થ અને જ્ઞાનમાં આવે અને ભૂલે છે, એટલે એમાંથી ઘણું નીકળે છે. અને એનું જે મક્કમતા ધરતા જે વસ્તુને જોઈને આવે છે આત્મશક્તિનો આત્મ સ્વરૂપનો બધો સ્વીકાર એમાં આવી ગયો, અને એમાં આખો સંસાર સ્વયંભૂરમણ જો સમુદ્ર સંસાર સમુદ્ર જોઈએ તો સંસાર સમુદ્ર તરી જવાય છે, આ કામ પુરુષાર્થ ને પછી પુરુષાર્થ જોઈએ, પણ આપણે અનંત પુરુષાર્થ અંદર ભીરો છે પછી વાંધો હું ખર્ચ કરવાની, તો જેને તિજોરીમાં પૈસા ન હોય એને ઉપાધિ થાય કે ભાઈ પૈસા નથી ને ખર્ચ કરશો ક્યાંથી, પણ જેને ભંડાર ભર્યો છે એને ખર્ચની ઉપાધિ શું, અનંત વીર્યનો પિંડ છે ને પુરુષાર્થ કરવાની ઉપાધિ હું, જેટલો પુરુષાર્થ કરવો એટલો કરશું તો કરવાની કરીએ, ઘરે લગ્ન આવે અને પૈસા વાળો માણસો તો શું વિચાર કરે છે, આપણે તો ઘણી શક્તિ છે સરખો કર, બધું કામ આપણે સરખું કરશું, જેટલી શક્તિ છે એનો ઉપયોગ કરશું, તાણા ક્યાંથી આવે વારંવાર, શું કે વારંવાર તાણા ક્યાંથી આવે, એમ આ તાણું આવ્યું છે મનુષ્ય ભાવ અને આવું સત્ય તત્વ સત્ય સિદ્ધાંતો એનો યોગ થયો છે, આવા મહાપુરુષનો યોગ થયો છે, તો તાણા આવ્યા છે એને શક્તિ શું કરવાનો વાપરવી, મારે મારી પૂરી શક્તિ વાપરવી છે અને મારું કામ કરી લીધું છે, ક્યાં કોઈના માટે કરવું, શક્તિ કોઈના માટે થોડી વાપરવી છે, પોતાની ને પોતા માટે ખુદ ભંડાર મળ્યો છે, એના સામું જોવે તો એમ થાય મારે ક્યાં શક્તિ નથી કરશે, ચિંતા કરું
આપણે
પર્યાયમાં વધઘટ થાય, અંદર મૂળમાં તો વધઘટ થવાનો પ્રશ્ન જ નથી, વધઘટ પર્યાયમાં થાય. વાપરો તો પર્યાય વધે, જેટલું જ્ઞાન વાપરે એટલું જ્ઞાન વધે, એ પર્યાયમાં પણ શું ભંડારતો એમને મળી જાય છે. કાંઈ પૂછતા નથી, જ્ઞાન ભંડારમાં કાંઈ ઓછું બધું થાય નહીં. એક બહુ સરસ પત્ર આવી ગયો છે કે જ્ઞાન ક્યાંથી નીકળે છે, જ્ઞાન ભંડારમાંથી નીકળે છે કે ભગવાનની દિવ્ય ધ્વનિ કે આચાર્ય દેવ ઉત્તર આપે એમાંથી કઈ જ્ઞાની ના ઉત્તર માંથી જ્ઞાન આવે છે. એક સમય કી હાલત હૈ જો દશા, દશા છે શું છે, એક સમય કી હાલત હૈ જો દશા, તો દશા સંસાર કી હો યા સંસાર કે અભાવ કી હો, વસ્તુ સ્વરૂપ પરમ પરિણામિક ભાવ સત 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 અનાદિ અનંત એસા આત્મા, એક નિશે વિકાર કો કરતા ભી નહીં ઓર વિકાર કો ટાળતા ભી નહીં, પર્યાયને જ કરતો નથી. પછી એ ત્રિકા સત 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 એક રૂપ સત રહેવા વાળો વિકારને કરે પણ નહીં, વિકારને ટાળે પણ નહીં, પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની તો વાત નથી, એવું સ્વરૂપ છે. વિકાર કો ટાળતા ભી નહીં, બંધવાર મોક્ષ છે નહીં જ ભગવાન વસ્તુ સ્વરૂપ, મૂળ સ્વરૂપમાં બંધ મોક્ષ એની શ્રદ્ધા કરવાની છે. એવું પોતાનું સ્વરૂપ શ્રદ્ધે એટલે પર્યાયમાં વિકારનો અભાવ અને મોક્ષ આદિ બધું આપોઆપ ઓટોમેટિક ગોઠવાઈ થઈ જાય એના છોકરા મૂળ સ્વરૂપ આનો સ્વીકાર કરવાનો. મૂળ ધ્રુવ ધ્રુવ અખંડ આનંદ દ્રેવ મેં વર્તમાન પર્યાય કા બંધ ઓર બંધ કા અભાવ વસ્તુ
મેં,
એ ધ્રુવ વસ્તુ અખંડ આનંદ સ્વરૂપ છે. દ્રેવ એટલે દ્રેવ સ્વભાવ, અહીંયા લીધો એમાં વર્તમાન પર્યાયનું બંધ અને બંધનો અભાવ એ બંને પણ વસ્તુમાં નથી. બંધ હોય તો બંધનો અભાવ હોય ને, જો વસ્તુમાં બંધ નથી તો અભાવ ક્યાંથી હોય, તો વસ્તુમાં બંધ બંધનો અભાવ બે નથી એકે વાત નથી. ऐसा भगवान ने कहा है. त्रिलोकनाथ तीर्थंकर देव सौ इंद्रों की उपस्थिति में भगवान ऐसा फरमाते हैं. बहुत रसकस वाली वाणी से एम कहीने एम कहते कि आ साधारण बात नहीं. प्रभव शरण की धीमा सौ इंद्रों की वच्चे भगवान की वाणी में जे फरमान हतुं ए वात એમના આડતિયા આચાર્યો સત્શાસ્ત્રમાં મુક્તા ગયા છે. પરમાત્મા સિમંદર પ્રભુ મહાવિદ્ય ક્ષેત્ર મેં બિરાજતે હૈ, એસે 20 તીર્થંકર વર્તમાન મેં બિરાજતે હૈ, 20 વિહરમાન તીર્થંકર વ્યાપન કરે છે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં, પોતાના પોતાના એરિયામાં તો બીજા ક્ષેત્રમાં ન જાય, એ વાત સિદ્ધ હો ચુકી હૈ. વર્તમાન મેં વિરાજતે હૈ, કિતને લાખ કેવલી ભી વિરાજતે હૈ, ત્યાં સમોસરણમાં લાખો કેવલીઓ થાય ક્રમથી, એ સાચું થાય પણ ક્રમે 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 કેવળ જ્ઞાન ઉઘડતા જાય અને કેટલાક તો સિદ્ધાલયમાં પહોંચતા જાય, નવા નવા કેવલી થતા જાય. સમોસરણમાં મુનિરાજ બેઠા હોય અને શ્રેણી માંડીને ધ્યાનમાં ચડી જાય, કેવળ જ્ઞાન જેવું ફાટે એટલે આ જે ઔદારિક શરીર છે પરમ ઔદારિક થઈ જાય એકદમ તેજસ્વી તેજ નો અંબા અને ફળાક પાંચસો ધનુ શું છે ભગવાનની લાઈનમાં ગોઠવાઈ જાય આકાશમાં નિરાલંબ કોઈનો આધાર વગર, નીચે કમળની રચના થઈ જાય છે પરમાણુના કમળની એક રચના, પણ એ અંતરિક્ષ કમળથી થોડા અંદર કમળ ને અડીને નહીં પણ કમળ થી થોડા અધર અને નીચે કમળ ને કોઈ આધાર નહીં એવા ક્રમે ક્રમે લાખો કેવડી થાય, એક તીર્થંકર બિરાજમાં લાખો કેવડી થઈ જાય મુનિઓ માટે એવડી થતા જાય, મિથ્યા દ્રષ્ટિઓ માટે સમ્યક દ્રષ્ટિઓ થતા જાય એની સંખ્યા સૌથી વધારે, મિથ્યાત્વની સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ એથી ઓછી, પછી એમાંથી મુનિઓ થતા જાય એની એથી ઓછી, મુનિઓમાંથી કેવળીઓ થતા જાય, તો એ લાખો કેવળી થાય તો પછી મુનિઓને સમય દ્રષ્ટિની વિચાર દ્રષ્ટિની સંખ્યા જેટલી અને પાછા આવતા જાય બીજા જીવો પણ સમુપ્રણમાં આવતા જાય. કિતને લાખ કેવલી વિરાજ, દરવાજા ખુલ્લા જ રહેશે સમુપ્રણમાં, ચોવીસે કલાક દરવાજા ખુલ્લા, ગમે ત્યારે ગમે એ દીવાળો ત્રણેય ગતિમાંથી દેવ મનુષ્યને એની ત્રણેય કુદરતી શરૂ થાય ને કુદરતી બંધ થઈ જાય, તેનો કોઈ નામ ટાઈમ નો નિયમ નથી. પણ ચોવીસ પ્રહર માં ચાર એમ આવે
છે.
કોઈ જાહેર ની અંદર કોઈ જૈન ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી. ત્રણેય કાળ કાયમ માટે તીર્થંકરો બિરાજે છે, અત્યારે 20 છે પણ વધીને 160 તીર્થંકર હોય મહાવીરમાં. તો 160 તીર્થંકર હોય તો પણ મહાવીર પૂછા, પછી બીજા ઘણા તો 170 થાય છે દર્શન. એટલે મનુષ્ય લોકમાં વધીને 170 તીર્થંકર હોય, પણ બે મહાવીરના થઈને 160 હોય, 80 જેવી એ ત્યાં એક જ જૈન પ્રતિમા, જૈન મંદિર, જિનેશ્વર દેવ સાક્ષાત, ક્યારેય એનો વિયોગ ન હોય. અત્યારે જે મહાવીર સ્વામી વિયાગી એનો વિયોગ છે, કોઈ તીર્થંકરનો વિયોગ ન થાય. 10 થી ઓછા ક્યારે હોય નહીં એક એક ક્ષેત્રમાં, આમ 20 થી ઓછા ક્યારે હોય નહીં. કારણ કે પૂર્વ વિધિને પશ્ચિમ વિધિ કહે છે ને, એટલે 10 થી 20 થી ઓછા હોય નહીં. અને ચોથો કાળ છે એને કહેવાય ને ધર્મકાળ છે, તે ચોથો કાળ આપણે ચોથો કાળ એટલે કહીએ છીએ કે આ ધર્મકાળ છે ચોથો કાળ. તો ત્યાં ચોથા કાળ જેવો કાળ અહીંયા ચોથો નથી, ત્રીજો નથી, પહેલો નથી, બીજો નથી, એક જ કાળ છે ત્યાં. પણ કેવો છે કે અહીંયા ચોથો કાળ હોય એવો છે, બાકી એક જ કાળ છે, એક જ ધર્મ છે, એક જ કાળ. અભિપ્રાય અંદર ખાનગીમાં ગમે તે માણસ રાખી શકે, શું ત્યાં ગ્રહિત વિચાર ત્યાં બી થાય છે. જાતે આયુષ એવી રીતે પૂરા થાય કે 6 મહિના ના 8 સમય 608 કિલો એના આયુષ પૂરા થાય. આખી આયુષ માં હોય ને એ તો જ્ઞાને બિરાજમાન થયું. સંખ્યાનો કઈ આપણે પ્રયોજન નથી, આપણે તો એવા થવાનો પ્રયોજન છે, સંખ્યાનો પ્રયોજન નથી. એ તો બધા ફેરફાર તો છે, એ બહુ હંપારવા જેવું છે. એ પણ ક્રમે ક્રમે તો કરોડો જાય, એટલે આપજો જાય, એનો ક્યાં વાંધો. એક ક્ષેત્ર ના એક દિવસ એમના કાળમાં, એ તીર્થંકર ના કાળમાં ગયા એ બીજી વાત છે, મોટા આયુષ ક્રમે ક્રમે જાય એ બીજી વાત છે. પરમાત્મા સુમંદર પ્રભુ મહાવીર ક્ષેત્રમાં બિરાજતે હૈ, એસે 20 તીર્થંકર વર્તમાન મેં બિરાજતે હૈ, કિતને લાખ કેવળી બિરાજતે હૈ, ये बात सिद्ध हो चुकी है, भगवान फरमाते हैं त्रय काल के भगवान तो यही फरमाते हैं, त्रय काल ना भगवान आज फरमावे छे, अत्यारे आ फरमावे छे, भूतकाल ना अनंत तीर्थन करो एम फरमायुं छे, भविष्य में अनंत तीर्थन करो एम ज फरमावशे। वस्तु जो द्रव्य रूप परम स्वरूप त्रिकाल आनंद कंद विनायक द्रव्य ऐसा शुद्ध आत्मा आराधने योग्य है, एवं शुद्ध आत्मा आराधने योग्य है, श्रद्धा थी आराधो, एने ज्ञान में अवलंबी ने वेदन थी आराधो, एने रमणता एकाग्रता कर आराधन करो। आराधने वाली तो पर्याय है, जे आराधन थाशे साधक पर्याय छे। वस्तु अंतर अनंत गुण का पिंड एक रूप ध्रुव स्वभाव ध्रुव वस्तु जिसमें बंध और मोक्ष की पर्याय नहीं है, ऐसा आत्मा भीतर में श्रद्धान के योग्य है, वो आत्मा से श्रद्धा करवा लायक है, स्वीकार लायक है, अर्थात उसकी दृष्टि और अनुभव करने योग्य है, श्रद्धा ना काल में अनुभव थाय छे, माटे श्रद्धा उपरांत एनो अनुभव करवा योग्य छे। ऐसा अखंडानंद द्रव्य चैतन मूर्ति ऐसा अखंडानंद द्रव्य भाई तारी रिद्धि तो सांभ तारी रिद्धि सिद्धि ना पार नहीं शू एम कह सो અને આનંદ થવો જોઈએ, હોશ ચડવી જોઈએ કે મારી રિદ્ધિ સિદ્ધિના પાર નથી, આ દેહ જેટલા પાંચ ફૂટના સાડા પાંચ ફૂટના ક્ષેત્રમાં આનંદથી રિદ્ધિ સિદ્ધિ ભરી છે મારા ઘરમાં, એમ કહેશો તું કેસા હે ઓર કિતના હે તુને બિના કેસે સમજે, સાંભળી જ નથી વાત બોલી સમજી સીધી, એમ કહેશો ઓર બિના સમજે ધર્મ કાંસે હો, સમજ્યા વગર તો કઈ ધર્મ થવાનો નથી, કોઈ ને થાય નહીં, બજાર મેં માલ લઈને કોઈ જાતા હે બજાર મેં તો ભી યહી ચીજ લેના હૈ એસા નિશ્ચય કરના હૈ, વરના કામ કૈસે હોય, નક્કી કરે કે મારે કઈ ચીજ લેવી છે, કેવી લેવી છે, કેટલું બજેટ છે, કેટલા વાળે લેવી છે, બધું નક્કી કરે નીકળે કે આ ચીજ આટલા વાળે લેવી છે, ઊંચી મળે છે ને નીચે મળે છે, અને બીજી હજાર ચીજ મળે છે બજારમાં, પણ આ લેવી છે ને આટલી લેવી છે પહેલાથી નિર્ણય કરીને જાય છે કે નહીં, બજારમાં માલ લઈને કોઈ જતા હોય તો ભી એ ચીજ લેના એસા નિશ્ચય કરના કરતા હૈ, વરના કામ કૈસે હોય, એસે આત્મા કૈસા હૈ ઇસકો દેખના હૈ, જો વિચારવું ન લીધું, ઇસકો દેખના હૈ ગ્રહના હૈ, દેખવા ગ્રહણ કરવું છે, એમ સમજવામાં એ વાત છે, પણ સમજના હૈ પરના ધર્મ કાંસે હોગા, સમજીને એને જોવો છે અને ગ્રહણ કરવો છે, અનુભવ કરવો છે, એ વગર ધર્મ થશે
નહીં,
ધર્મ કરના હૈ લેકિન હોગા કૈસે ઇસકી ખબર નહીં હૈ, ધર્મ ધર્મ કરવો છે, ધર્મ ધર્મ સૌ કરતો જગ ફિરે, ધર્મ નો મર્મ ને જાણે દિનેશ્વર ગાવ મોહો રંગ, આનંદ જીએ ગયું છે ધર્મ દિનેશ્વર, ધર્મના ભગવાન ના સ્તવન માં ગાયું છે, ધર્મ ધર્મ બધા કરતા ફરે છે, ધર્મ નો મર્મ જાણતા નથી ધર્મ કેવી રીતે થાય, વરના ધર્મ કૈસે હોગા, ધર્મ કરના હૈ લેકિન હોગા કૈસે ઇસકી ખબર નહીં હૈ, યહાં તો કહેતે હૈ કે ધર્મ સિદ્ધ આત્મા મેં સે હોતા હૈ, પૂછ્યું તું ઉદયસુરી મહારાજ ને પૂછ્યું ધર્મ નું સ્વરૂપ શું, જવાબ માંગ્યો આ બધા વિધિ વિધાન ને બધું ચાલે છે એ ધર્મ નું સ્વરૂપ છે, તો કે ના એ તો નથી, સ્વરૂપ એવું નથી, તો ધર્મ નું કારણ છે, ધર્મ નું કારણ ધર્મ નું સ્વરૂપ શું છે, જવાબ બહુ પૂછું ફેરવી ફેરવીને, શુદ્ધ પર્યાય છે અશુદ્ધ પર્યાય છે શુદ્ધાશુદ્ધ પર્યાય છે બધું ફેરવી ફેરવીને પૂછ્યું, બહુ સરળ પરિણામ થાય, ઉદયસુરી બહુ વ્રતાચાર્ય હતા, આપણા મને એની માનતા માને લોકો, એવા જરા સરળ પરિણામ બદલી જ બધું અમારામાં અધ્યાત્મનું આખું પ્રકરણ જ નથી. અધ્યાત્મની આખી વાત બાદ થઈ ગઈ છે. આમ એકાદ પણ નથી રાખે કોઈને ઘૂમરું કોઈ પ્રશ્નો પૂછે એને દુઃખ થાય અને એને પણ આબરૂનો પ્રશ્ન એકાંતમાં નથી રાખે. આવ્યા હતા અમદાવાદથી ચોમાસું કરવા શેઠી આવ્યા હતા. સાંભળ્યું હતું કે આ જરાક જાણકાર માણસ છે જરા તો આવ્યા દુકાને તમને લઈ જવા ચર્ચા કરવા આવો. મને ખબર હતી કે કાંઈ ચર્ચા કરવી મને ક્યાં ટાઈમ મને કાંઈ વખત નથી ના આવો ના આવો મારે કાલ જાવ રાતે આપણે બેસીએ એક શરત એકાંત કોઈને લાલ લાવશો નહીં. આપણે શું પૂછવું છે ખબર છે એ શું કહેવાના છે ખબર છે સરળ એટલા કહેવા અધ્યાત્મનું આત્મ પ્રકરણ બાદ કાંઈ છે શું જવાબ દે પોતાને ખબર ગુરુદેવી કે ધર્મ કેસે હોગા ઇસકી ખબર નહીં હૈ ધર્મ કેસા ક્યા હૈ અને કેસે કરના હો ખબર નહીં હૈ. ગુરુદેવને તો બધી ખબર હતી બધા પ્રસંગો એમને તો પડી ગયા બધી ખબર હતી તો બધું જાણતા હતા ક્યાં કેટલું બધું કેમ ચાલે છે એમ બોલતા હતા. મકું આ દુનિયા કેમ હાલે છે એ બધી ખબર છે શું કહેતા આ દુનિયા કેમ હાલે છે એ બધી ખબર છે પણ કોઈની વાત નથી ખુલ્લી કરાય यहाँ तो कहते हैं कि धर्म सीधा आत्मा में से होता है शोध वस्तु अखंडानंद प्रभु आत्मा इसकी अंतर श्रद्धा ज्ञान और अनुभव करने पर धर्म आत्मा में से आता है दूसरी ओर से धर्म आ सके ऐसा शुद्धात्मा प्रभु जिसको एक समय की पर्याय राग की अवस्था बंद और बंद के अभाव की कोई अवस्था उसको
नहीं है
एवं शुद्धात्मा प्रभु थे कि इन्हें एक ही पर्याय नहीं बंधने के मोक्ष में है. ऐसी जो ध्रुव वस्तु परमात्मा चैतन्य तारा चैतन्य नो तारो एम कृष्ण उसको पहचान कर दृष्टि ज्ञान करके ठरने योग्य वस्तु ना आधारे फरवा जेवू है શ્રદ્ધા જ્ઞાનને ફરવા જવું છે. ઇસકી બિના વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા કે પંથ મે દૂસરા કુછ માર્ગ સિવાય કોઈ માર્ગ નથી. લોગ દૂસરા માનતે હૈ કલ્પના કરતે હૈ સંપ્રદાય વાળે કો પતા નહીં હૈ કીધું કીધું ને જૈન સંપ્રદાય વાળાને પતા નહીં હૈ તો દૂસરે કો તો પતા કહાં સે હો દૈનના નામે જે સંપ્રદાયો આવે છે એનો ઠેકાણો નથી. બીજાને બિચારાને ક્યાંથી ખબર હોય કે આમાં શું સ્થિતિ પૂરી છે વસ્તુ થોડી ઊંડી છે. જાણતા હોય તો ઉત્તર દે ને એટલે કે અમારે એ પ્રકરણ નથી એટલે ઉત્તર ક્યાંથી તમને આપી એમ કેવું પછી શું વાત રે આ બધું માને બધું કરે ક્રિયાકાંડ પછી આચરવાનું શું ધર્મ કેમ થાય ખબર નથી તો ધર્મ નું આચરણ તો રહ્યું જ નહીં ને પછી આચરે એ બધું અધર્મ સ્વરૂપ થઈ જાય કઈ ખબર નથી.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય.